પ્રેરણા નંબર 272, પરમની અનુભૂતિઓ નિર્ભ્રાંત હોય છે. દરેક પ્રતીતિ પરમનું વિશિષ્ટ દર્શન હોય છે. અનંતના અસંખ્ય પાસા છે. અનુભૂતિમાં વૈવિધ્ય હોય છે, જેમ હીરાના અનેક પાસા. નટવર કમનીય નાટ્ય કરી રહ્યો છે, દ્રષ્ટિ મળી જાય તો લીલા પ્રતીતિ થાય. પૂજ્યભાઈ આ પ્રેરણામાં અનુભૂતિની વાત કરે છે. આપણે કોઈ પણ બાબતને કોઈને વાત કરીએ તો એ વાત આપણને સ્પર્શતી હોય, અલગ રીતે સ્પર્શતી હોય, તો એને ભાષામાં વ્યક્ત કરી શકો. પણ અનુભૂતિ છે એ કોઈને તમે આપી શકતા નથી. ખુદને અનુભવ થાય છે અને આ અનુભૂતિની અંદર કોઈ ભ્રાંતિ નથી હોતી, કોઈ ભ્રમણા નથી હોતી. ખરેખર સચોટ રૂપે અનુભૂતિ ઈશ્વર આપી રહ્યો હોય છે. આ ભાગવતી દર્શન છે, એને આપણે ભ્રમણા ગણીએ તો એ આપણી બુદ્ધિનો અહંકાર બને છે. આપણે અહંકારને પોષવાનો નથી, પણ પરમ તરફથી મળતી અનુભૂતિને દિલ ખોલીને માણવાની છે. એમાં શંકા કુશંકા કરવાની નથી. તર્ક બુદ્ધિને બંનેમાંથી એકને પણ અહીંયા સ્થાન નથી, કેમ કે તર્ક અને બુદ્ધિ વ્યવધાન સર્જે છે, વાદળ સર્જે છે, જેને કારણે સૂર્યનું તેજ બરાબર દેખાતું નથી. વાદળ હટી જાય તો સૂર્યનો પ્રકાશ બરાબર દેખાય. પરમની પ્રતીતિ, પરમાત્માની પ્રતીતિ અલગ અલગ રૂપે, અલગ અલગ સમયે, અલગ અલગ ક્ષણે, અલગ અલગ રીતે થાય છે. આપણી દ્રષ્ટિ સીમિત છે અને સીમિત દ્રષ્ટિથી, સીમિત બુદ્ધિથી આપણે એને મૂલવી શકીએ નહીં. આપણી સમજ રૂદ્ધ છે. અપ્રાકૃત વસ્તુઓને એ ઝીલી શકતી નથી. ત્યારે અહીંયા શ્રદ્ધા કામ કરી જાય છે. જે કઈ અનુભૂતિ થાય છે એ અનુભૂતિને આપણે ભાષામાં વર્ણવી પણ શકતા નથી, કેમ કે ભાષાથી ઉપર છે, શબ્દોથી ઉપર છે, તર્ક બુદ્ધિથી ઉપર છે. અલગ જગતનું અલગ સંવેદન છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે દરેક પ્રતીતિ પરમનું વિશિષ્ટ દર્શન હોય છે. પરમ એમાં અલગ અલગ સ્વરૂપે દેખાતો હોય છે, એનો અનુભવ થતો હોય છે, એનો ક્યાંક ને ક્યાંક ચમકારો થતો હોય છે, ક્યાંક ને ક્યાંકથી એનો સ્પર્શ થઈ જતો હોય છે. માની લો કોઈ અપ્રાકૃત અવાજ તમને સંભળાય છે, કોઈ ધ્વનિ સંભળાય છે, તો તમારી સમજથી એને માપવાનો પ્રયત્ન નહીં કરશો. તમારી સમજ મર્યાદિત છે, ધ્વનિ છે અમર્યાદ જગતનો છે. ક્યારેક કોઈ સ્વરૂપના તમને દર્શન થઈ જાય ત્યારે મનની ભ્રમણા નહીં માનશો. પરમાત્મા કે પરમેશ્વરીની કૃપા સમજશો. ક્યારેક અલગ અલગ સુરભિઓ અનુભવાય ત્યારે અહંકારી બુદ્ધિને વચ્ચે આવવા દેશો નહીં અને એ સુરભિને નકારવાની હિંમત કરશો નહીં. ક્યારેક આપણો દેહ ન ઝીલી શકે એવા કોઈ સૂક્ષ્મ સ્પર્શો મળે. આ દિવ્ય ઘટના હોય છે, પણ એને અનુભવ વિના ઇનકાર કરવાનો દુસાહસ કરશો નહીં. દિવ્ય સ્પર્શો પ્રભુ તરફથી મળતા હોય છે, એ ભ્રમિત અવસ્થાના સર્જન નથી, એ ભ્રમણા નથી. જેમ અનંતના અસંખ્ય પાસા છે, એમ જ અનુભૂતિમાં પણ વૈવિધ્ય હોય છે. જેમ હીરાના અનેક પાસા છે, એવી જ રીતે અનંતના અસંખ્ય પાસા છે. અને દરેક પાસાની અંદર અનુભૂતિની વિવિધતા હોય છે, કારણ અનંત પોતે વૈવિધ્યપૂર્ણ છે. અહીંયા નટવર કમનીય નાટ્ય કરી રહ્યો છે. નટવર છે એ નાટ્ય કરી રહ્યો છે, લીલા કરી રહ્યો છે. જેમ નટરાજ તાંડવ કરી શકે છે, એમ નટવર કમનીય નાટ્ય કરે છે. સરસ મજાનું નાજુક નમણું દ્રષ્ટિ મળી જાય તો લીલા પ્રતીતિ થાય, એની સાથે દ્રષ્ટિનું અનુસંધાન થઈ જાય તો આ સુખદ ક્ષણે, આ ક્ષણે, આ પળે એમની લીલાની પ્રતીતિ થાય છે. અને આ પ્રતીતિ અપાર થયું જગતનું અમૂલ્ય વરદાન છે. પરમની અનુભૂતિઓ નિર્ભ્રાંત હોય છે, માં ભ્રમણાને સ્થાન નથી. પ્રેરણા નંબર 273. અપાર થયું ભાગવતી દર્શનને ભ્રામક ગણી, પરિમિત બુદ્ધિના અહંકારથી હાસ્યાસ્પદ ગણશો નહીં. મર્યાદિત દ્રષ્ટિથી દૈવી અપ્રાકૃત ધ્વનિને અસંભવિત ગણી, તમારી સમજને રુદ્ધ કરશો નહીં. દૈવી મનોમુગ્ધકારી સ્વરૂપને ઉર્મિલતાની ઉત્પત્તિ સમજી, તમારા અવિકસિત તર્કથી બદ્ધ કરશો નહીં. પારલૌકિક વિવિધ સુરભિયો અનુભવાય ત્યારે અહંકારે બૌદ્ધિક ચાતુર્યથી એને નકારવાનું સાહસ કરશો નહીં. દેહના પાર્થિવ કરણો ઝીલી ન શકે એવા સૂક્ષ્મ સ્પર્શો અને દિવ્ય ઘટનાઓને પૂરા અનુભવ વિના ઇનકાર કરવાનો દુસાહસ કરશો નહીં. વિશાળ બ્રહ્માંડને અનંત શક્યતાઓની ઉપેક્ષા કરી આપણી ચેતનાને બદ્ધ કરીએ છીએ. દિવ્ય સ્પર્શો પ્રભુ તરફથી મળતા હોય છે, એ ભ્રમિત અવસ્થાના સર્જન નથી. પૂજ્યભાઈએ અનંતની અનંત કૃપાની આ પ્રેરણામાં વાત કરે છે. આપણી દ્રષ્ટિ હ્યુમન લિમિટેશન્સ વાળી છે, આપણા કર્ણો પણ એટલું જ ગ્રહણ કરી શકે છે, આપણી જીવા એટલું જ બોલી શકે છે, આપણી બુદ્ધિ એટલું જ માપી શકે છે જેટલું આપણે માપી શકીએ. મર્યાદિત જગતમાં, જાગતિક જીવનમાં એટલું જ માપી શકે છે, એ સિવાયનું કંઈ છે જ નહીં. એવો પરિમિત બુદ્ધિ, જે સીમિત બુદ્ધિ છે, મર્યાદિત બુદ્ધિ છે, એનો અહંકાર ઉભો કરીને ભાગવતી દર્શનને હાસ્યાસ્પદ ગણશો નહીં. તમે હસી કાઢશો એ તમારી મૂર્ખામી થશે, નહીં કે તમારું બૌદ્ધિક ચાતુર્ય. મર્યાદિત દ્રષ્ટિથી દૈવી અપ્રાકૃત ધ્વનિને અસંભવિત ગણી કાઢો એ બહુ ખોટી વાત છે. તમારી સમજને આ ગણીને રુદ્ધ નહીં કરો, તમારી સમજને મર્યાદિત નહીં કરો. તમારી સમજને તમારી મર્યાદાના ચોકઠાની અંદર બદ્ધ નહીં કરો. અનંતની દ્રષ્ટિ છે, અનંતનું સામર્થ્ય છે, અને આવા ધ્વનિ અપારથી જગતના સાંભળી શકાય એ અનંતની કૃપા છે. ક્યારેક દૈવી મનોમુગ્ધકારી સ્વરૂપ તમને તાદૃશ થાય, તમારી નજર સમક્ષ આવે, તમને દર્શન થઈ જાય. ના ના, આ તમારી ભ્રમણા છે, ઉર્મિલતા છે, એવું સમજીને અવિકસિત તર્કથી, તમારો તર્ક પણ અવિકસિત છે, તમારી બુદ્ધિ પણ અવિકસિત છે, એનાથી આને મૂલવવાનો પ્રયત્ન નહીં કરશો. કેમ કે આ તો અપાર્થિવ જગતનું દર્શન છે. તમે મર્યાદિત બુદ્ધિ, તર્ક અને સમજથી કેવી રીતે મૂલવી શકશો? પોસિબલ જ નથી. પારલૌકિક વિવિધ સુરભિઓ અનુભવાય ત્યારે તમારો અહંકાર, તમારું બુદ્ધિ ચાતુર્ય, તમારું કૌશલ એને નકારવાની વાત કરશે કે નહીં, હું તો તર્કશીલ છું, હું તો બુદ્ધિશાળી છું, હું આવું સાંભળું નહીં, આવું માનું નહીં. પણ હકીકતે આ જગત છે. માએ આપણને શ્રુતિમાં, પ્રેમસાગરમાં, રમાનાથમાં, રમાકાંતમાં અલગ અલગ સુરભિઓ આપી છે. અને પૂજ્ય ભાઈએ બહુ શરૂઆતમાં સુરભિ આવતી ત્યારે ખાસ ચેકિંગ પણ કર્યું છે, અમે પણ કરીએ, કે ક્યાંય અત્તરની સુવાસ તો નથી ને, કોઈ પરફ્યુમની તો નથી ને, કોઈ અગરબત્તીની તો નથી ને, એક ચેક કરી લઈએ. પરંતુ આ સુરભિ એકદમ અલગ જ હોય છે. અને ત્યારે એમ પણ કહીએ કે જો માં આ સુરભિ આપી રહી હોય તો ગુલાબની જગ્યાએ સુખડની બની જાય, અને તરત જ એ સુખડની સુરભિ બને. સુખડની આવતી હોય તો કહીએ કે આની જગ્યાએ, સુખડની જગ્યાએ કેવડાની સુગંધ આવે, અને હા, કેવડાની સુરભિ આવી છે. આ અપારથી જગતનો રસાસ્વાદ છે, એમનો પ્રસાદ છે, એમની કૃપા છે, નહીં કે મનથી ઉભી કરેલી વસ્તુઓ. તો જ્યારે આવી સુરભિઓ અનુભવાય ત્યારે બૌદ્ધિક ચાતુર્ય નહીં, પરંતુ પોતાના પાર્થિવ જગતની અંદર જે જે શક્યતાઓ હોય એ ચકાસીને તમે નક્કી કરી શકો છો કે આ સુરભિ છે એ ભગવત કૃપાનો પ્રવાહ વહી રહ્યો છે. દેહના પાર્થિવ કરણો, આપણા કરણો જેવા કે આંખ, કાન, નાક, ત્વચા, જીહ્વા, જે ગ્રહણ ન કરી શકે એવા સૂક્ષ્મ સ્પર્શો સૂક્ષ્મ જગતમાંથી આવે, દિવ્ય ઘટનાઓ આવે, તો પૂરા અનુભવ વિના એને ઇનકાર કરવાનું દુસાહસ કરશો નહીં. અનુભવ ના હોય તો એને ઇનકાર કરવાનું દુસાહસ નહીં કરતા. ક્યાંકથી કોઈક રીતે અંધારા ઓરડાની અંદર પ્રકાશનું કિરણ આવી રહ્યું છે. જાગતિક જીવનમાં બદ્ધ એવા આપણે અપારથી જગતના ક્યાંકથી કોઈક રેઝ આવીને કોઈક દ્વાર ખુલી રહ્યું છે. આનાથી વિશાળ, આનાથી સમૃદ્ધ, આનાથી વધુ સૌંદર્યશીલ, શાતાપ્રદ, આનંદપ્રદ વિશાળ જગત છે એવો ખ્યાલ અછડતો અછડતો આવે છે. પણ હા, આ જગત છે એ તમારી મર્યાદિત બુદ્ધિથી અપારથી જગતને તમે નકારી શકશો નહીં. કેમ કે ઘણા સંતો, મુનિઓ, સિદ્ધ લોકોએ આ જોયા છે, અનુભવ્યા છે, એમાં એનો પ્રવેશ થયો છે, તો એ આપણા સાક્ષી સ્તૂપો છે. આ ખોટી ઘટના નથી. વિશાળ બ્રહ્માંડની અનંત શક્યતાઓની ઉપેક્ષા કરી આપણી ચેતનાને આપણે બદ્ધ કરીએ છીએ. બ્રહ્માંડ વિશાળ છે, એની અનંત શક્યતાઓ છે, એની ઉપેક્ષા કરવી, અવગણના કરવી અને આપણી ચેતનાને વધુ બદ્ધ બનાવીએ છીએ, ત્યારે આપણી ચેતનાનું ઉર્ધ્વીકરણ કેવી રીતે થાય? દિવ્ય સ્પર્શો પ્રભુ તરફથી મળતો મહાન પ્રસાદ છે, જે ભ્રમિત અવસ્થાના સર્જન નથી, ભ્રમણાને કારણે ઉભા કરેલા સર્જન નથી, આ પ્રભુ કૃપા વરસી રહી છે, પ્રભુનું વાત્સલ્ય વરસી રહ્યું છે, માની કૃપા વરસી રહી છે, એની કરુણા વરસી રહી છે, માં આપણને અપાર થયું જગતનો ક્યાંક ને ક્યાંક ઝબકારો આપી રહી છે, ચમકારો આપી રહી છે, ક્યાંક ને ક્યાંક આપણા બંધ દ્વારને ખોલવાનો પ્રયત્ન કરી રહી છે અને એનો સ્પર્શ આપી રહી છે, જેને આપણે ધન્યતાથી વધાવી લઈએ એ જ યોગ્ય છે. પ્રેરણા નંબર 274. ગાઢ નિદ્રામાં એક મધુર સ્વપ્ન જોયું, પરંતુ જાગ્રત થતા એ વિલીન થયું. અત્યારે જોઉં છું એ પણ કોઈ સ્વપ્ન હશે, ભ્રમ હશે, પરંતુ આ સૃષ્ટિ સાવ મિથ્યા તો નથી લાગતી, સ્વપ્ન પણ સાવ નિરર્થક તો નથી હોતું. તેમાં પણ અનુભવો, સ્મૃતિઓ, વિચારો, ભાવનાઓ પ્રતિબિંબિત થાય છે. નિદ્રામાં સ્વપ્ન અને જાગૃતિમાં સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે. ચેતનાની ભિન્નતા પ્રમાણે પ્રતીતિમાં પણ ભિન્નતા રહે છે. પૂજ્યભાઈ, આ પ્રેરણામાં આપણને સ્વપ્ન અને સૃષ્ટિની વાત કરે છે. આપણે ગાઢ નિદ્રામાં હોય એક સરસ મજાનું સ્વપ્ન જોઈએ, પરંતુ જાગૃત થઈએ ત્યારે એમ ખબર પડે છે કે અરે આ તો સ્વપ્ન હતું, રિયલ નહોતું. ક્યારેક એવો પણ વિચાર આવે છે, અત્યારે જે હું જોઉં છું, જીવું છું, આ જગત આ પણ કોઈ સ્વપ્ન હશે કે મારી ભ્રમણા હશે? ના, આ સૃષ્ટિ સાવ મિથ્યા તો નથી લાગતી, એકદમ ભ્રમણા હોય એવી તો નથી લાગતી. હા, મારી લિમિટેશન્સ હશે, મારી દ્રષ્ટિ નહીં, મારા કર્ણો નહીં, મારી બુદ્ધિ નહીં, મારી જીવવાની, મારા સ્પર્શની લિમિટેશન્સ હશે. જાગતિક જીવનની અંદર લિમિટેશન્સ છે, મર્યાદિત જગત છે, અમર્યાદ નથી. તો લિમિટેશન્સ તો હોવાને, પણ આ જગત સાવ નિરર્થક છે એવું તો નથી લાગતું. આ સૃષ્ટિ સાવ તો મિથ્યા નથી લાગતી. અરે સ્વપ્ન પણ સાવ નિરર્થક તો નથી હોતું, સ્વપ્ન પણ કાયમ કોઈ અર્થ વિનાનું જો એવું બનતું નથી, તેમાં પણ કંઈક અર્થ હોય છે. સ્વપ્નની અંદર પણ ક્યાંક આપણા અનુભવો હોય, ક્યાંક આપણી સ્મૃતિઓ હોય, ક્યાંક વિચારો હોય, કોઈક ભાવનાઓ હોય, કોઈક અપેક્ષાઓ હોય, કંઈક ને કંઈક, કોઈક આશાઓ હોય, કંઈક ને કંઈક હોય જે પ્રતિબિંબિત થાય છે, જેમાં એનું પ્રતિબિંબ પડે છે અને આપણને સ્વપ્ન આવે છે. તો સ્વપ્ન પણ સાવ ભ્રામક નથી, સાવ તો નિરર્થક નથી. એવી જ રીતે આ સૃષ્ટિ, આ જગત મર્યાદિત ખરું, પણ એકદમ મિથ્યા તો નથી, અમર્યાદિત જગત અલગ છે, પણ મર્યાદિત જગત ભ્રમણા તો નથી જ. જે અનુભવો છે, જે સ્મૃતિઓ છે, વિચારો છે, આશા, અપેક્ષા, ભાવના, જે પણ કહો, એ બધું આપણું છે, એ પ્રતિબિંબિત થાય છે, એને કારણે જ સ્વપ્ન છે, એને કારણે જ સૃષ્ટિ છે. નિદ્રામાં સ્વપ્ન, નિદ્રામાં આપણને સ્વપ્ન આવે છે અને જાગૃતિમાં સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે. જાગૃતિમાં આપણે આ સૃષ્ટિ જોઈએ છીએ, પરંતુ ચેતનાની ભિન્નતા પ્રમાણે પ્રતીતિમાં પણ ભિન્નતા રહે છે. કોઈને આ જગત સાચું જ લાગે છે, કોઈને આ જગત ખરાબ લાગે છે, એની ચેતના પ્રમાણે દુઃખમય લાગે છે. સર્વત્ર સુખ જોવાની જેને વૃત્તિ છે, પોઝિટિવ થિંકિંગ છે, એ દુઃખમાં પણ સુખ શોધી કાઢે છે, તો એની ચેતનાની ભિન્નતા પ્રમાણે એ સુખ જુએ છે. કોઈને પ્રકૃતિની અંદર સુખ દેખાય છે, ભગવાનની કૃપા દેખાય છે, પ્રકૃતિની અંદર સવાર સવારમાં સરસ મજાનું પ્રભુ કૃપાનું પ્રભાત માને છે, સ્વર્ણિમ રશ્મિઓ, તરોતાજા ફૂલો, પ્રભાતની તાજગી, પક્ષીઓનો કલશોર, આ એક એને પોતાની સૃષ્ટિ લાગે છે જેમાં એ આનંદિત થાય છે. બપોર થોડું આલોચ્ય, સાંજના સંધ્યાના રંગો, રાત્રે અંધારી હોય તો પણ રઢિયાળી રાત, અને ચાંદની હોય તો શીતળતા પાથરતી રાત, આ પણ એક એની ચેતના છે. પોઝિટિવ થિંકિંગનું એનું એ આ જગત છે. કોઈ તાર્કિક છે, કોઈ આ જગતને મિથ્યા માને છે. શંકરાચાર્ય જેવાને આ જગત મિથ્યા લાગે છે, ભ્રમ લાગે છે, ભક્તોને રસાળ લાગે છે, ભગવત કૃપા વરસી રહી હોય એવું લાગે છે. ભગવત કૃપા ઝીલતા ઝીલતા આ જગતની અંદરથી, મર્યાદિત જગતમાંથી એ અમર્યાદ જગતની અંદર પદાર્પણ કરે છે. કોઈને ભાવ જગતની અંદર પદાર્પણ થાય છે, કોઈ આ જગતની અંદર જ પ્રકૃતિની અંદર ભગવાનને શોધે છે. પર્ણોમાં, હવાઓમાં, પવનની અંદર, વાવાઝોડાની અંદર, હલકા પવનની અંદર, સરસર વહેતા પવનની અંદર ભગવાનનું સંગીત સાંભળે છે. વેરાતા સૂર્યના કિરણો અને ચંદ્રની ચાંદનીની અંદર ભગવાનની કૃપા વરસી રહી હોય એવું લાગે છે. ભક્તોને આ જગત શ્યામ મૂલક લાગે છે, યમુના પ્રવાહ શ્યામ, યમુના પુલિન શ્યામ, કદમ વન શ્યામ, મધુવન વૃંદાવન શ્યામ, વૃક્ષોના એક એક પર્ણ પર શ્યામ દેખાય છે. શ્યામની ઘેટા ઘરી ઘેરી ઘટા છવાઈ ગઈ છે, શ્યામ મૂલક દ્રશ્ય છે. આ પણ ચેતનાની ભિન્નતાને કારણે જ છે. ખળખળ વહેતા ઝરણાની અંદર પણ ઘણાને બાળકોનું ચાપલ્ય દેખાય છે, બાળકનું ખળખળાટ હાસ્ય દેખાય છે. કુમળા તડકાની અંદર કોઈને ઝબકતી આંખ બંધ થતી ખુલતી નવજાત શિશુની આંખ દેખાય છે. ચેતનાની ભિન્નતા પ્રમાણે દરેક અલગ અલગ અનુભૂતિ કરે છે. કોઈની ચેતના આનાથી ઉપર ઉઠી જાય છે અને એની અંદર જ સર્વત્ર એ અમર્યાદ જગતનું દર્શન કરે છે. કોઈ ભગવત સમર્પણ કરી બેસે છે, કોઈ ભગવત આકાર જોઈ બેસે છે, કોઈ ભગવત પ્રેમ જોઈ બેસે છે, કોઈ ભગવત સાક્ષાત્કાર જોઈ શકે છે, કોઈ ભગવાન સાથે સંવાદ કરી શકે છે. દરેકની પ્રતીતિ અલગ છે, દરેકની ચેતનાની વિકાસ અલગ છે, ભિન્નતા અલગ છે. જાગૃતિમાં પણ ચેતના પ્રમાણે અલગ અલગ રીતે સૃષ્ટિ દ્રશ્યમાન થાય છે. પ્રેરણા નંબર 275. પ્રગાઢ એકતા અનુભવતી બે જીવંત મૂર્તિઓમાંથી એક ખંડિત થાય છે, ત્યારે બીજે નહીં, તીવ્ર વ્યથિત અવસ્થામાં એક થવાની કામના કેટલીક વાર તીવ્રતાએ પહોંચતા ભ્રાંતિમૂલક વિલોપન કરવા તત્પર થાય છે. આપણી દરેક એષણા આ સીમિત જગતમાં કદી પૂર્ણ થતી નથી. અપૂર્ણતાને સ્વીકારી પૂર્ણને ચરણે સમર્પિત થઈ સમતાની વિનીત ભાવે યાચના કરવી એ જ શાંતિ માટે ઉચિત ઉપાય છે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ સમજાવે છે, બે વ્યક્તિ જે જીવંત છે, બંનેને પ્રગાઢ એકતા છે, ગજબની એકતા છે, ગજબનો પ્રેમ છે, બંને સાથે રહે છે. આ બંને જીવંત મૂર્તિમાંથી જ્યારે એક ખંડિત થઈ જાય છે, એક જતું રહે છે, ત્યારે બીજીની અવસ્થા એકદમ વ્યથિત બની જાય છે, કરુણામય બની જાય છે, દુઃખી બની જાય છે, વ્યથિત બની જાય છે. જીવન જીવવા જેવું જ લાગતું નથી. આ વ્યથિત થવાની અવસ્થા જ્યારે ચરમ સીમાએ પહોંચે છે ને, ત્યારે એક થવાનું મન થાય છે, આની સાથે એકત્વ કેળવી લો. અને ભ્રાંતિમૂલક એક ભ્રાંતિ થઈ જાય છે, ભ્રમણા થઈ જાય છે, અને પોતાની જાતનું વિલોપન કરવા માટે તત્પર થઈ જાય છે. પરંતુ ધીરે રહીને એને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, જુએ છે આપણી દરેક ઈચ્છા, દરેક ઈચ્છા, દરેક આશા, દરેક અપેક્ષા આ સીમિત જગતમાં કદી પૂર્ણ થતી નથી. જગત સીમિત છે, તો સીમિત જગતમાં અસીમ યાચનાઓ કેવી રીતે પૂરી થાય, દરેક કેવી રીતે પૂરી થાય, એ સીમિત જ રહેવાનું છે. આશા, અપેક્ષા, આકાંક્ષા આ સીમિતની બોર્ડરની બહાર જતા રહે છે. પણ એ તો અપેક્ષા થઈ, રિયાલિટી તો સીમિત જગતમાં સીમિતની જ છે. તો આ સીમિત જગતની અપૂર્ણતાને સ્વીકારવી પડે છે. એ સ્વીકારીને શું કરવાનું છે? કેમ કે દરેક વ્યક્તિ અપૂર્ણ છે. જેની કામના કરો છો એ પણ અપૂર્ણ છે, જેની ઈચ્છા રાખો છો એ પણ અપૂર્ણ છે, ખુદ તમે પણ અપૂર્ણ છો. હવે આ કરવાનું શું? પૂર્ણ તો ખાલી પ્રભુ જ છે, પરમાત્મા જ છે, પરમ છે, પરાત્પર છે. તો આ પૂર્ણને ચરણે સમર્પિત થઈ જાઓ ને, પૂર્ણને ચરણે સમર્પિત થઈ જશો ને, તો સમતાને, એની કૃપાને વિનીત ભાવે આપણે યાચના કરીએ, પ્રાર્થના કરીએ, તો એની કૃપા વરસે છે. એ કૃપા વરસાવે છે, એ વાત્સલ્ય વરસાવે છે, એ પ્રેમ વરસાવે છે, અને એ શાંતિ પણ આપે છે. શાંતિ માટેનો ઉચિત ઉપાય આ એક જ છે, પરમને પૂર્ણપણે સમર્પિત થઈ જવું અને વિનીત ભાવે નિરહંકારી ચેતના બનાવીને એને પ્રાર્થના કરવી, એ ચોક્કસ ઉગારી લે છે, વાત્સલ્ય વરસાવે છે, પ્રેમ વરસાવે છે, શાંતિ વરસાવે છે, જીવન ફરીથી શાંતિ પ્રાપ્ત કરે છે. આ જ એક ઉચિત ઉપાય છે. પ્રેરણા નંબર 276. વસંત આતુરતાથી આગમનની રાહ જોઉં છું. મારા અંતરમાં તારા માટે ઉત્કટ પ્રિયતા છે. તારા વૈવિધ્ય ભર્યા પાસાને હર્ષથી નિહાળું છું. તારે મદોન્મત અવસ્થામાં જે મદ ઝરે છે એનું બુંદ મારી ચેતનામાં અમૃત બિંદુ રૂપે ઝીલાય છે, મારા અંતરને ઝણઝણાવી મૂકે છે, સ્વેદ કણ ઉદ્ભવે છે, હળવી કંપારી અને રોમાંચ અનુભવાય છે, તારા અંકમાં મયુર મયુર નાચે છે, કોકિલનો મધુર કલરવ ગુંજી રહ્યો છે, વનસ્પતિ સૃષ્ટિ પલ્લવિત પુષ્પિત અને યૌવનમાં ફલિત થતી જાય છે, મારા માટે તું નિત્ય નૂતન છો, તારું નાવીન્ય પરમ આકર્ષક છે, તારું વૈભવ દર્શન પણ એટલું જ નિર્બાંધ છે, તું ભાગવત ચૈતન્યની વિભૂતિ સ્વરૂપ છો, સર્જક સર્જનમાં અપારથી સુંદર છો. વસંત, આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ આવતી વસંતને રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે અને એના આગમનને વધાવે છે. વસંત તું કેવી છો? તારા આગમનની રાહ જોઉં છું. મારા અંતરમાં તારા માટે ગજબની પ્રિયતા છે, ગજબનો પ્રેમ છે, તારા વૈવિધ્યસભર પાસાને અર્શથી નિહાળું છું. કેટલા સરસ પર્ણો ફૂલો, અલગ અલગ રૂપ, અલગ અલગ આકાર, અલગ અલગ પ્રકાર, અલગ અલગ રંગ, અલગ અલગ સુરભિ. વસંત, તારામાં અલગ જ મસ્તી છે. આ મસ્તી મને આનંદ વિભોર બનાવે છે, હર્ષથી આપ્લાવિત કરે છે. તારી મદોન્મત અવસ્થામાં જે મદ ઝરે છે ને, એનું એક બૂંદ મારી ચેતનાની અંદર અમૃત બિંદુ રૂપે ઝીલાઈ જાય છે અને મારા આખાય અંતરને ઝણઝણાવી મૂકે છે, રણઝણાવી મૂકે છે. એક ઝણકાર પેદા થાય છે, એક ઝમક આવે છે, એક ચમક આવે છે. ડોલી ઉઠું છું, નાચી ઉઠું છું અને મને સ્વેદ કણ ઉદ્ભવે છે, પસીનો થાય છે, હળવી કંપારી મારા શરીરમાં છૂટે છે અને હું એક રોમાંચ અનુભવું છું. વસંત, તારા અંકમાં તારા ખોળામાં મયુર અને મયુરી નર્તન કરે છે, મસ્તીનું નર્તન છે, હું નાચી ઉઠે છે. કોકિલનો મધુર કલરવ તારા અંકમાં તારા ખોળામાં જ ગુંજે છે, વનસ્પતિ સૃષ્ટિ નવ પલ્લવિત થાય છે, પુષ્પિત થાય છે અને એનું માદક યૌવન ફલિત થાય છે. મારા માટે તો તું નિત્ય નૂતન છો, તારી નવીનતા મારા પરમ આકર્ષણનું કેન્દ્ર છે, તારો વૈભવ અખોટ છે અને તારા વૈભવનું પરમ આકર્ષણ પણ મને છે. તારી નવીનતા ગજબનું આકર્ષણ ઉભું કરે છે, તારો વૈભવ ગજબનું દર્શન કરાવે છે અને એટલું જે નિર્બાંધ છે, કોઈ બંધનની અંદર એ ફસાતું નથી. તું ભાગવત ચૈતન્યની વિભૂતિ સ્વરૂપ છો. ભાગવત ચેતના, એને જ્યારે વિભૂતિઓ આવે છે ત્યારે કંઈક અલગ જ લાગે છે. એનું શ્રેય પ્રેય, એનું દેન, આ બધું કંઈક અલગ જ છે. મને તું ભાગવત ચૈતન્યની વિભૂતિ સ્વરૂપ દેખાય છે. સર્જકે ઘણા સર્જન બનાવ્યા, એની અંદર તારું સર્જન અપારથી સુંદર છે. સર્જકના સર્જનમાં તું અપારથી રીતે સુંદર હોય ને, ગજબની સુંદર હોય એવું લાગે છે. જાણે આ જગત તને ટચ કરતું નથી, અપારથી જગતમાંથી તું આવી હોય એટલું તારું સૌંદર્ય ઝળહળે છે, મલકે છે, ચહેકે છે, બહેકે છે, ગહેકે છે. અરે વાહ, તારા અપારથી સૌંદર્યમાં હું ડૂબી જાઉં છું. આ તારું જે પાર્થિવ સૌંદર્ય છે અપાર્થિવ તરફ લઈ જાય છે, મારી ચેતના અપાર્થિવ સૌંદર્યમાં ડૂબે છે, અપાર્થિવ વસંત દેખાય છે. અપાર થયું સૌંદર્ય તરફ લઈ જવું, એ પણ તારી વિશાળતાનું ફલક છે. અપાર્થિવ જગતનું તું પ્રતિબિંબ છે પાર્થિવ જગતમાં, તો અપાર્થિવ જગત એની વસંત, એ બિંબ કેવો હશે એ કલ્પનાનો વિષય બને છે. એની સુંદરતા, એની વિશાળતા, એની મોહકતા, એની સુરભિ, એનું દ્રશ્ય, એનું દર્શન અદભુત. સર્જકનું જે સર્જન છે ને, એમાં તું અપાર્થિવ સુંદર છો. અને મને આ અપાર્થિવ સુંદરતા વાળી વસંત, શાશ્વત વસંત જોઈએ છીએ. પ્રભુ ચરણોની અંદર વિનીત ભાવે આજ પ્રાર્થના છે. પ્રેરણા નંબર 277. હે યાત્રી, તારું ધ્યેય ગૌરીશંકર છે. ધ્યેયમાં પ્રભુ તને અચ્યુત રાખે ઊંચા લપસણા ચઢાણો પર. હરેક ક્ષણે સાવધ રહે આગળ વધવાનું છે. કેડીના ભૂલભુલામણી જેવા માર્ગો, તદ્દન નિર્જન પ્રદેશ અને બિહળ જંગલોમાં હિંસક પ્રાણીઓથી બચવામાં, ક્યારેક વિશાળ નદીઓને ઓળંગવાના કપરા કાર્યોમાં, પ્રભુ કૃપા પર ભરોસો રાખે નિડરતાથી સમતાથી આગળ વધવાનું હોય છે. સંકલ્પ બળ, ધૈર્ય અને પ્રભુ કૃપાથી ધ્યેયનિષ્ઠની પ્રગતિ ત્વરિત બને છે. શિખરે પહોંચ્યા પછી મુક્ત હવા, શાંતિ અને આનંદ સાથે ધ્યેય સિદ્ધિનું પરમ સાર્થક્ય. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર આપ એક યાત્રી છીએ એ ક્લિયરલી કહે છે. આપણે યાત્રા કરી રહ્યા છીએ. આ ઘર આપણું એ શાશ્વત આપણું ભવન નથી. આપણે જ્યાં છીએ ત્યાં શાશ્વત નથી રહેવાનું. શાશ્વત ધામ આપણું તો ગૌરીશંકર છે, અને તે દરેકે સર કરવાનું છે, દરેકે ત્યાં પહોંચવાનું છે. આ તમારું ધ્યેય છે. આ ધ્યેયમાં પ્રભુ તમને અચ્યુત રાખે. તમે ડોલાયમાન ના થાઓ, ધ્યેયને વળગી રહો. ઘણી વખત આગળ વધવાની અંદર ઘણા હર્ડલ્સ આવીને ઉભા રહે. ગૌરીશંકરનો મીનિંગ પર્વત પર સૌથી ઊંચું ચઢાણ, ઊંચું શિખર. તો એ જ ભાષામાં વાત કરીએ તો ઉપરનું ચઢાણ અઘરું પણ પડે. તળેટીમાં ઉભા રહીને શિખરની વાતો કરીએ તો ગૌરીશંકર પહોંચાતું નથી, પણ અવિલંબે ત્વરિત ગતિએ ચઢાણ શરૂ કરવું જરૂરી છે. પણ સાવધ રહેવું પડે. ઊંચા ચઢાણો ઘણી વખત લપસણા પણ હોય છે. ક્ષણે ક્ષણે સાવધાની ખૂબ જરૂરી છે આગળ વધવા માટે. એનો મીનિંગ એવો કે જગતની અંદર આપણા જાગતિક જીવનમાં જે હર્ડલ્સ છે, જે દુવિધાઓ છે, આ બધા આપણને ક્યાંક ને ક્યાંક ભાગવત માર્ગે જતા રોકતા હોય છે. તકલીફો કઈ ને કઈ આવતી હોય છે, પણ એના માટે સાવધ રહીને આગળ વધવું. તકલીફોથી ડરવાનું નહીં, હર્ડલ્સથી હટી જવાનું નહીં, પણ આપણું ચઢાણ ચાલુ જ રાખવાનું. આપણી યાત્રા આગળ ને આગળ વધારવાની છે. જો આપણે પર્વત ચડી રહ્યા છીએ તો કેડીના ભૂલભુલામણા માર્ગો પણ આવે. સીધું ચઢાણ ના હોય, સીધા પગથિયા ના હોય, વચ્ચે તદ્દન નિર્જન એકાકી પ્રદેશ આવે, ક્યારેક બિહળ જંગલો પણ આવે, જ્યારે હિંસક પ્રાણીઓથી બચવામાં તકલીફ પડે, ત્યારે એક વિશાળ નદીઓ આવે જેને ઓળંગીને સામે જવાનું છે, એવા કપરા કાર્યો પણ આવી જાય. પણ પ્રભુ કૃપા પર ભરોસો રાખવાનો અને નિડરતાથી અડગતાથી સાથે સાથે સમતા અને સહનશીલતાથી આગળ વધવાનું હોય છે. જીવનના દરેક અપ એન્ડ ડાઉન્સ, દરેક ટર્નિંગ પોઈન્ટ્સ ક્યાંક ને ક્યાંક અલગ માર્ગે આપણને ભટકાવી ન દે, એના માટે આપણે એકદમ સાવધાન રહીને આગળ વધવાનું છે. આની સામે સંકલ્પ બળ બહુ જરૂરી છે, એની સાથે સાથે ધૈર્ય અને પ્રભુ કૃપાની તો પરમ આવશ્યકતા છે. જે ધ્યેયનિષ્ઠ છે અને ધ્યેયનિષ્ઠ રહીને આગળ વધવા માંગે છે, પ્રગતિ કરવા માંગે છે, ગતિ કરવા માંગે છે, પોતાનું ઉર્ધ્વીકરણ કરવા માંગે છે, પોતાનું ધ્યેય ગૌરી શંકર હોય તો એ ધ્યેય સિદ્ધિ અર્થે આગળ ને આગળ ચઢાણ શરૂ કરે છે. આફીરે તો થોડીક વાર થાક લાય, થાક ખાઈને પાછો ઉપર ચઢાણ શરૂ કરે, પણ પાછો વળીને જોતો નહીં કે કેટલું ચડ્યો, નહીં તો ગબડી પડીશ. પ્રભુ કૃપાથી ધ્યેયનિષ્ઠ વ્યક્તિ એની પ્રગતિને ત્વરિત બનાવી શકે છે. અને ધ્યેય સુધી પહોંચવું ને, એ જ ગૌરીશંકર, એ જ શિખર, સર્વોત્કૃષ્ટ સર્વોચ્ચ શિખર જ્યાં આપણે પહોંચીએ. આટલી બધી તકલીફો પછી, આટલા બધા હર્ડલ્સ પછી ત્યાં પહોંચ્યા પછી શું છે? શિખરે પહોંચ્યા પછી મુક્ત હવા, પરમ શાંતિ અને આનંદ સાથે ધ્યેય સિદ્ધિનું પરમ સાર્થક્ય, તમારું ધ્યેય જે તમે બનાવ્યું હતું, મારે અહીંયા પહોંચ્યું છે, એ તમે સિદ્ધ કર્યું, તમે પહોંચ્યા, એની પરમ સાર્થકતા મળી, અને સાથે સાથે મુક્ત હવા મળી, પોલ્યુશન નીચે રહી ગયું, શાંતિ મળી, ઘોંઘાટ નીચે રહી ગયો, અને આનંદની સાથે સાથે આ સર્વોચ્ચ સિદ્ધિની સાર્થકતા મળી. આનંદ એટલે પરમ આનંદ, જાગતિક જીવનમાં આવીને જતો રહે એવો આનંદ નહીં, પરમ આનંદ, શાશ્વત આનંદ, જે એક વખત આવ્યા પછી જતો નથી, સતત વર્ધમાન છે, મુક્ત આકાશનું ઉડયન કરાવે છે, શાંતિ એનાથી વધુ પ્રશાંતિ આપે છે, મુક્તિની હવા તમને સ્પર્શે છે, જ્યાં શીતળતા છે, માદકતા છે, ટાઈમ અને સ્પેસથી પર છે. ગજબની અવિરત યાત્રાને અંતે ગંતવ્ય એ તમારું પ્રાપ્તવ્ય બન્યું, અને તમારું પ્રાપ્તવ્ય સિદ્ધ થયું, સાર્થક થયું ભગવત કૃપાથી, ભગવાન રમાનાથ અને મા રમાંબાની કૃપાથી તમે ધ્યેય સુધી પહોંચી શક્યા, ને મુક્તિનો, પ્રશાંતિનો અને શાશ્વતીનો આનંદ માણી શક્યા, એ જ એની મોટી કૃપા છે.